તારીખ 7/7/1997, ડાયરીના બોલ નંબર 640 અને 732 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 82.
સત્પુરુષની વાણીની વિલક્ષણતાઓ, વિલક્ષણતાઓ એટલે વિશેષ લક્ષણ, અને વિલક્ષણ કે છે સાધારણ થી જુદું પડે, સામાન્ય થી જુદું પડે લક્ષણ, એને વિલક્ષણ કે છે. એટલે કોઈ પણ વક્તા હોય એની વાણી અને સત્પુરુષની વાણી ફરક છે. કેવા કેવા પ્રકારના ફરક છે એ વિષય લીધો છે, વિસ્તારથી લીધો છે. ચાર નંબર છે ને, ચાર નંબર માં ઘણો વિસ્તાર એવો છે. પેલો આશય ભેદ, એટલે કે તેમની વાણી મૂળ આત્મ સ્વરૂપ ને કેન્દ્રમાં રાખે છે, અથવા સર્વકથન વિસ્તારનું કેન્દ્ર બિંદુ શુદ્ધાત્મા અને તેનો આશ્રય થવો તે છે. પેલા થોડુંક વિવેચન લખ્યું છે, 732 માં પણ બહુ વિસ્તારથી આવ્યો છે. સત્પુરુષ ની ઓળખાણ થવી તે મુમુક્ષુ જીવને નિર્વાણ પદ નું કારણ છે, તે નિસંદેહ છે. તેથી સત્પુરુષ ની ઓળખાણ નું આવું મહત્વ જાણી ઓળખવા પ્રત્યે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા સંપ્રાપ્ત કરી તથારૂપ પાત્રતા ગ્રહણ કરી ઓળખવાનો પ્રયાસ કર્તવ્ય છે. આ વિષયમાં ઓળખવાની રીત અને જ્ઞાન દશામાં ઓળખાતા લક્ષણો આ પ્રયાસની અંદર ઓળખવાની રીત અને જ્ઞાન દશામાં ઓળખાતા લક્ષણો આ બે મહત્વના મુદ્દા છે. જે લક્ષણો દ્વારા તમને ઓળખી શકાય છે તે નીચે પ્રમાણે છે. જ્ઞાની પુરુષની દશામાં જે સમગ્રપણે જ્ઞાનીપણું છે, માત્ર તેને જ ઓળખવાનો દ્રષ્ટિકોણ જેને સાધ્ય કર્યો છે તે રીતે જ્ઞાન દશામાં રહેલી વિલક્ષણતાને પરખી શકે છે. જ્ઞાની પુરુષની દશામાં જે સમગ્રપણે જ્ઞાનીપણું છે એ વાત જરાક નહીં સમજાય, તો દ્રષ્ટાંત આપીને ખોલશું. અને સમગ્રપણે જ્ઞાનીપણું છે, માત્ર તેને જ ઓળખવાનો દ્રષ્ટિકોણ જેણે સાધ્ય કર્યો છે. સમગ્રપણે જ્ઞાનીપણું છે તેને જ ઓળખવાનો દ્રષ્ટિકોણ જેને સાધ્ય કર્યો છે તે રીતે જ્ઞાન દશામાં રહેલી વિલક્ષણતાને પરખી શકે છે. અર્થાત જ્ઞાનીપણા સિવાય બીજું કઈ જોવું નથી, સંયોગ લક્ષ્ય બીજું કઈ જોવું નથી, એનું જ્ઞાનીપણું જોવું છે. તેવી રીતે ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા અને તીવ્ર ભાવના હોવી આવશ્યક છે. ભાવ જ્ઞાની પણ જણાય, ભાવ જ્ઞાની પણ દેખાય અથવા જણાય, તેવા ત્રણ બાહ્ય સાધન જ્ઞાની પુરુષના સંયોગમાં છે. તે ત્રણમાં એક એમની વાણી, વાણીનો બોલ આપણે અહીંયા ચાલે છે, વાણી, તેમની મુદ્રા અને તેમના નેત્ર દ્વારા તેમના ભાવો જણાય છે. તેમાં પ્રથમ વાણી દ્વારા ઓળખાણ થયા બાદ મુદ્રા અને નેત્ર દ્વારા તેમનો ઉપશમ ભાવ ગ્રહણ થઈ શકવા યોગ્ય છે. સમગ્રપણે જ્ઞાની પણ એટલે શું કે જેમ કે સોનું છે એ સમગ્રપણે સોનું જ છે, સોનામાં પીળાશ છે, ચિકાશ છે, વજન છે અને આકારમાં ગમે તે પ્રકાર હોય શકે, મીટી પણ હોય કે ચેઇન પણ હોય, બંગડી પણ હોય, ગળાનું પણ કઈ પહેરવાનું હોય, ગમે તે હોય કે લગડી હોય કે ડાળીઓ હોય કે ગમે તે હોય, સોનું સોનું છે, સોનું છે તે સોનું છે. હવે પિત્તળમાં પણ પીળાશ છે, પિત્તળમાં પણ વજન છે, ચિકાસમાં ફેર પડતો હશે, પિત્તળના દાગીના એવા બનતા નથી જેવા સોનાના બને છે, એમાં ફરક પડતો હશે. નકલી દાગીનામાં તો પિત્તળ જ વપરાતું હોય, જે નકલી દાગીના બનતા હોય એમાં તો કઈ સોનું થોડું વપરાય, ઓછા મોટા પ્રમાણમાં હોય છે. સોની જે ઓળખે છે બે ચેઇન મૂક્યા સરખા સરખા ઘાટના સરખા વજનના દેખાવમાં સરખા, નકલી છે એનો દેખાવ સારો છે, કેવો સારો છે કેમ કે એને ઉજળો કરીને પોલિશ કરીને શોકેસમાં મૂક્યો છે, સારા એવા કેસમાં મૂક્યો છે, નકલીને એમને મૂકી દીધો છે, પોલિશ બાલિશ કર્યા વગર અસલીને અસલીને જે નથી ઓળખતો એ તો સારો દેખાય છે એ જ પકડશે, કેમ કે જે નકલી છે એ 5 રૂપિયા વાળો છે, અસલી છે એના 5000 બે એવું છે, કેટલા 1000 ગણો ફેર હોય, કેટલો 5 અને 5000 1000 ગણો ફેર થયો. સોની છે એ ચેઇન જોતો નથી, તળકાટ જોતો નથી, સમગ્રપણે સોના પણ જુએ છે. શું જોવે છે? સમગ્રપણે સોના પણ જુએ છે. આમ છે, તરફ નો વિષય થઈ ગયો, એવું કાપડમાં છે, નકલી પણ આવે ને અસલી પણ આવે, માર્કો માર્કો બધું સરખો દેખાવે, સરખો
સારો સારો
પણ અસલી અસલ ને નકલી તો એના જે પારખું છે એ પર ખેલે છે. તો એ સમગ્રપણે કાપડ ને સમજે છે, સારું કાપડ શું નબળું કાપડ શું એને સમગ્રપણે એ સમજે છે. એમ ઓળખવાનો વિષય સમગ્રપણે જ્ઞાની પણ ઓળખવાનો છે. જોકે ઓળખવા માટે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા અને પાત્રતા ગ્રહણ કરવી જોઈએ. એ વાત તો પોતાને ઓળખવા માટેની તૈયારીની છે, નહીતર વિઝન ન આવે, ઓળખવા માટેની દ્રષ્ટિ ન આવે. સમગ્રપણે એટલે સમગ્રપણે એટલે તો દ્રષ્ટાંત આપ્યો. એ કાપડ નો વેપારી સમગ્રપણે કાપડ ને ઓળખે છે. સોની છે એ સમગ્રપણે સોના ને ઓળખે છે. પરખવાનો દ્રષ્ટિકોણ હોય તો ઓળખી શકે. વિચારજો, ન સમજાય તો થોડું વિચારજો. ગમે તે વિષયમાં એના જે તજજ્ઞ હોય છે એમાં જેને માસ્ટરી હોય છે એને સમગ્ર પ્રકારે હોય છે. ડોક્ટર લાઈનમાં એવા તૈયાર હોય એક જ પ્રકારના દર્દીઓ આવે, એક જ રોગના દર્દીઓ આવે, છતાં બધાની ટ્રીટમેન્ટ જુદી જુદી રીતે કરતા એના વિષયને સમગ્ર પ્રકારે ઓળખે. આમાં એકલી વાણીનો વિષય લીધો છે, આમાં તો બધી ઘણી વાતો લીધી છે. 21 પોઈન્ટ લીધા છે, આમાં વાણીના 5 લીધા છે. જોઈએ આમાં તો આમ આત્માર્થ સંપૂર્વ વાણી અનુભવ અભિવ્યક્તિ પેલું સત્પુરુષ ની વાણી અને ચેષ્ટા વડે દેહાદી થી ભિન્ન પણ અને સ્વરૂપ ચૈતન્યમાં આત્મા પણ વ્યક્ત થતું લક્ષણ છે. વાણીમાં ભિન્ન પણ દેહાદી થી ભિન્ન પણ ચેષ્ટા પણ એમ છે, વાણી પણ એમ છે. અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં આત્મા પણ એ બંને વાત વ્યક્ત થાય છે. વાણી અને ચેષ્ટા બંને દ્વારા ભિન્નતા ની અભિવ્યક્તિ થાય છે. કેમ કે ભિન્ન પડ્યા છે, વાણીમાં પણ ભિન્નતા નો વિષય છે અને પોતાના એકત્વ નો વિષય છે. વાણી ની ચેષ્ટા બંને માં એ સિમિલરલી બહાર આવે છે. ભિન્ન રહે છે અને ભિન્ન રહે છે એમાં ભિન્ન રહેવાનો પુરુષાર્થ પણ છે. ત્યારે ભિન્ન રહીએ છે એમને કઈ ભિન્ન રહેતા નથી. એ જે ભિન્ન રહેવાનો પુરુષાર્થ છે એની ચેષ્ટા જોવા મળે છે. કૃપાળુ દેવ ની જે ધ્યાનસ્થ મુદ્રા છે અને 26મા વર્ષની ચિંતન યુક્ત મુદ્રા છે એમાં એ અભિવ્યક્તિ છે એમના નેત્રમાં અંતર્મુક્તા છે. મુદ્રાથી જેમાં જોવા મળે છે એમ પ્રત્યક્ષ નથી એટલે વાણી નથી એમની. ત્યારે વાણીમાં અંડરટોન એ ચેષ્ટાને અનુસરીને આવે છે, પરિણમને અનુસરીને અંડરટોન આવે છે. એમ બીજું પદાર્થ દર્શન હોવાને લીધે વિરુદ્ધ ધર્મયુક્ત પદાર્થનું નિરૂપણ અવિરોધપણે વ્યક્ત થાય છે. આમાં વાત લીધી છે કે પદાર્થ દર્શન અને પ્રત્યક્ષ અનુભવ હોવાથી વિરુદ્ધ ધર્મનું જ્ઞાન પણ અવિરોધપણે હોવાથી વાણીમાં પણ અવિરુદ્ધતા આવે છે. ઉપરાંત આમાં અવિરોધ પણ આમાં લીધું છે. આમાં 640માં મુખ્ય ગૌણની પરિણામ પદ્ધતિ મુખ્ય અને ગૌણ પરિણામની અંદર આ પદ્ધતિ ચાલે છે. જીવ કોઈને મુખ્ય કરે છે બાકી બધું ગૌણ કરે છે, એકને મુખ્ય કરે છે બાકી બધું ગૌણ કરે છે. મુખ્ય ગૌણની પરિણામ પદ્ધતિ પ્રયોજન અનુસાર સહજ વર્તતી હોવાથી કેવી રીતે મુખ્ય કરે છે પોતાનું પ્રયોજનને અનુસરીને મુખ્ય કરે છે. સંતુલિત પરિણમન દશાનું દ્યોતક વચન યોગ હોય, સંતુલિત પરિણમન દશાનું દ્યોતક એટલે પ્રકાશ કરનાર એવો વચન યોગ હોય. મુખ્ય ગૌણ પણ પ્રયોજન અનુસાર કરે છે. કેમ કે કોઈ છળ પકડે છે, સ્થાનક પાસે સંપ્રદાય આ છળ પકડ્યો ને તમે મંદિર બનાવો અને આ રીતે પ્રતિષ્ઠા કરાવો અને ધમાલ થાય બધી એમાં મંદિર બનવાથી માંડીને પ્રતિષ્ઠાના આરંભ સમારંભમાં કેટલી બધી હિંસા થાય. ભાઈ તમે અધ્યાત્મ નહીં મુખ્યતા વાળા જીવો, તમે બીજાની હિંસાને કદાચ ન ગણતા હોય કેમ કે તમે એમને અધ્યાત્મની બહુ મુખ્યતા છે. તો તમે અધ્યાત્મની મુખ્યતામાં તો અંતર્મુખ થવાનો, તમારી મુખ્ય વાત તો અંતર્મુખ થવાની છે. તો અંતર્મુખ થઈને બેસી જાવ તો આ કઈ તમારે કરવું જ ન પડે. આ કઈ અંતર્મુખ વાળાની પ્રવૃત્તિ નથી. આ નંબર બે, આ બે વાત તો કરી દે. ત્રીજી વાત, જયારે તમને અંતર્મુખ થવાની મુખ્યતા છે, બહિર્મુખ થવું તો ગૌણ પણ તમે રાખો છો, તો પછી આ તો પરદ્રવ્યની વાત છે. જીન મંદિર ને જીન પ્રતિમા તો પરદ્રવ છે, એનો આગ્રહ શું કરવા તમે રાખો? બહિર્મુખ થવું તો તમારે ગૌણ છે, અંતર્મુખ થવું જ મુખ્ય છે. તો આ તો પરદ્રવ ને તમે આગ્રહ સેવો છો, એટલે આ તમારી વાત કોઈ રીતે અમને ગળે ઉતરતી નથી. ઠીક, હિંસાની દ્રષ્ટિએ ગળે ઉતરતી નથી ને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ ગળે ઉતરતી નથી. અને અમે જે પ્રતિમા નથી સ્થાપતા એ હાચા છે. તો એ કઈ અંતર્મુખ થઈને ઊંધા વળી જતા નથી, કેમકે એ કોઈ અંતર્મુખ થઈ શકે એવી પરિસ્થિતિ એની પાસે છે જ નહીં. પણ આ તો બુદ્ધિ ચાતુર્ય છે. શું સામાન્ય વિવાદની અંદર હરાવી દે, પરાસ્ત કરી દે, બુદ્ધિ ચાતુર્ય એવી વસ્તુ છે. એમ કે છે કે એ પરદ્રવ્યનો આગ્રહ રાખે એમાં પણ પ્રયોજનનું અનુસરણ છે. કેમ કે એ જીન પ્રતિમા વિજ્ઞાન નું કારણ છે, અંતર્મુખતા નું કારણ છે, નિમિત્ત છે, સ્વસંવેદન નું નિમિત્ત છે. અનંત સ્વસંવેદન યુક્ત અર્યંત પ્રતિમાના દર્શનથી દર્શન કરનારને સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે, ત્યાં અધ્યાત્મનો જન્મ થાય છે. દલીલબાજીની વાત નથી, આ પરિણમનની વાત છે. અને ત્યાં હિંસા અહિંસાનો પ્રશ્ન વચ્ચે લાવી શકાય નહીં, કેમ કે અહીં હિંસાથી થોડું પાપ જે થાય તે પણ પાપના પરિણામ નથી, આશય છે શુદ્ધાવનો અને શુદ્ધતાનો આશય છે, શુભ અને શુદ્ધતાનો આશય છે. હિંસા અથવા પાપ એક વખત થશે. જીન પ્રતિમાની સ્થાપના પછી સેંકડો હજારો વર્ષ સુધી હજારો મનુષ્યોને ઢગલાને પર્વત ને મૂકો એના જેવી વાત થઈ ગયા, તો એની પાણી તો નખલા જેવી વાત છે. માટે એને વાતને તોડતા આવડતી નથી. હિંસા કરી પછી ઉપાશ્રય માટે અહિંસા થઈ ગઈ, આને તો આપણે મુદ્દો બીજો છે. મુખ્ય ગૌણ ની પરિણામ પદ્ધતિ પ્રયોજન અનુસાર સહજ વર્તે છે. પ્રયોજન છે, પ્રયોજન ને અનુસરીને પરદ્રવ્યના પરિણામ ને પણ મુખ્ય કરે છે. ત્યાં એને ગૌણ કરતા નથી, કેમ કે ત્યાં પ્રયોજન નો વિષય છે. તો થોડું વધારે લીધું છે એમાં, પુરપાર પુરવાર પર અવિરોધ પણ આમાં. વાણી અકસાય સ્વભાવ ઉપરની ભીંસથી નીકળેલી છે, વજનને જોર ક્યાં છે? પોતાનો અપસાય સ્વભાવ એના ઉપર ભેંસ દેતો દેતો બોલે છે, એનું અવલંબન લે છે, ભેંસ થી લે છે, જોર થી અવલંબન લે છે અને એમાંથી એ બાણી નીકળે છે. અંતર્મુખી પુરુષાર્થની ઝલક વાળી હોય છે, તેથી એમાં અંતર્મુખી પુરુષાર્થની ઝલક આવે છે. દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાને લીધે અનુભવ ઉત્સાહ દશા વ્યક્ત થાય છે. અનુભવમાં એનો ઉત્સાહ છે, વિહોલ્લાસ છે, કેમ કે દ્રષ્ટિ પરિણમી ગઈ છે. આત્મરસ થી સરાબોર વાણી આવે છે, આત્મરસ એવી રીતે છે, આત્મરસ થી ભીંજાયેલી સરાબોર છે. આમાં તો ઘણી આમાં તો એક સાથે બધા વિશેષણો લીધા છે. અનુભવ સહિત અનુભવ અભિવ્યક્તિ ના પોઈન્ટ નીચે લીધું છે. અનુભવ સહિત નિર્મળ ચૈતન્ય દશા અને અલૌકિક ગુણોનો ના અતિશયથી પ્રભાવિત વચન યોગ હોવાથી આત્માની ભાન દશા, જાગૃત ચૈતન્યની દશા પૂર્વકનો વચન યોગ, શ્રોતાને પણ સતત જાગૃત કરનાર, શ્રોતાનો પુરુષાર્થ જગાડનાર હોય છે, તેમજ ભાવનાથી ભીંજાયેલી વાસ્તવિકતાની પ્રકાશક હોવાથી શુષ્કતા કલ્પના અને એકાંતિકપણાથી રહિત હોય છે. એટલે વાતો લીધી છે. નિર્મળ ચૈતન્ય દશા સ્વાનુભવ સહિત ની નિર્મળ ચૈતન્ય દશા અને આત્માના અલૌકિક ગુણોના અતિશયથી ગુણોનો અતિશય છે, વાણી એનાથી પ્રભાવિત થયેલી છે, ભાવિત પ્રભાવિત એવી વાણી હોય છે. વાણીમાં પણ પોતાના આત્માને ભાવતા ભાવતા એ પ્રભાવિત વાણી નીકળેલી છે. આત્માની ભાન દશા, જાગ્રત ચૈતન્યની દશા પૂર્વકનો એ વચન યોગ છે, તેથી બીજાને પણ એ જાગૃતિ નિમિત્ત કરે, ઉત્પન્ન કરે છે. પોતે પુરુષાર્થ સહિત હોવાથી બીજાને પણ પુરુષાર્થ ને જગાડે છે અને વાસ્તવિકતાને જોતા જોતા એ કહે છે પદાર્થની વાસ્તવિકતાને, તેથી કઈ કલ્પના નથી કે ક્યાંય શુષ્કતા થતી નથી. એટલે આત્મરસ થી સરાબોર વાણી આવે છે, એટલું આમાં સંક્ષેપમાં લઈ લીધું છે. છઠ્ઠું, સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું સૂક્ષ્મ રહસ્ય વિશે વધારે સૂક્ષ્મ એ છે, સ્વરૂપ પ્રાપ્તિનો વિધિનો વિષય છે એ ઘણો સૂક્ષ્મ છે. અર્થાત અનુભવની વિધિનું રહસ્ય રહસ્યનો ઉકેલ એમની વાણીમાં હોય છે, એટલે તે સંબંધીની મૂંઝવણ છે એ મૂંઝવણ છૂટે છે અને એવા લક્ષણનું ગ્રહણ થાય છે. એને અનુભવ નથી, એને અનુભવની વિધિ છે, એ રહસ્યમય વિષય છે, એની મૂંઝવણનો વિષય છે. ઉકેલ એને પોતાની મેળે મળતો નથી. ત્યારે સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું સૂક્ષ્મ રહસ્ય પ્રકાશિત થતું હોવાથી વાણીમાં સામાન્ય એનો ઉકેલ મળે છે અને એ લક્ષણથી પણ એ પકડે છે કે આને અનુભવ છે. પ્રકાશ થયો પાણીમાં ત્યાં એને અંધારામાંથી અજવાળું દેખાણો આમ કહેવા માંગે છે, આમ કહેવા માંગે છે. તેની મૂંઝવણનો જે ઉકેલ થાય છે ત્યારે એને એ લક્ષણ નું ગ્રહણ થાય છે. બારમાં સૂક્ષ્મ વિષય, સાતમાં નિજ સ્વરૂપની સર્વસ્વપણે ઉપાદેયતાનો આંતરધ્વનિ વાણીમાં રહેલો હોય છે, એ આશય છે. નિજ સ્વરૂપની સર્વસ્વ ઉપાદેયતા એનો અંડરટોન, આંતરધ્વનિ એટલે અંડરટોન એ વાણીમાં પ્રકાશિત થાય છે. અહીં આશય લીધો છે, બીજો આશય ભેદ એટલે આવો આશય બીજે હતો નથી. પોતાના સ્વરૂપ નું ભાન સહિત પણ હોવાથી આત્મજાગૃતિ સૂચક વચનો શ્રવણ ના કરનાર ને જાગૃતિમાં નિમિત્ત થાય છે, એ આપણામાં આવી ગયું અનુભવ અભિવ્યક્તિના પેટામાં. સ્વરૂપની પ્રત્યક્ષતા પ્રત્યક્ષ હોવાથી આશય ભેદ વાણીમાં ઉત્પન્ન થાય છે. આના કરતા ખોલ્યું છે 640 કરતા 732 માં ખોલ્યું છે આશય ભેદમાં. આશય ભેદ આમાં લીધો છે, આમાં લીધો છે, પણ અહીંયા આશય ભેદ નું કારણ એ છે સ્વરૂપની જે પ્રત્યક્ષતા છે, અનંત પ્રત્યક્ષતા છે, જે કેવળ જ્ઞાનમાં પ્રગટ થાય છે, એ અનંત પ્રત્યક્ષતા અહીંયા છે. શક્તિમાં સામર્થ્ય રૂપે પ્રત્યક્ષતા છે, એ પ્રત્યક્ષ થાય છે જ્ઞાનમાં, એ પ્રત્યક્ષ પકડાય છે. જ્ઞાન પ્રત્યક્ષ એનો વિષય અનંત પ્રત્યક્ષતા. જ્ઞાન પ્રત્યક્ષ પર્યાય એનો વિષય સામર્થ્ય ની અનંત પ્રત્યક્ષતા, અનંત પ્રત્યક્ષતા નું સામર્થ્ય. આ પ્રત્યક્ષતા ને લીધે આશય ભેદ વાણીમાં ઉત્પન્ન થાય છે, તેવો આશય પરોક્ષ વિચાર થી ઉત્પન્ન વાણીમાં આવી શકતો નથી. જે આત્માને પરોક્ષ રાખીને અનુમાન કરે છે કે આત્મા અભેદ છે ને ધ્રુવ છે ને ફલાણો છે ને ફલાણો છે ને ફલાણો છે, એ આશય એમાં નથી આવતો. કેમ કે એ અંધારામાં ઉભો છે, અજવાળામાં ઉભો છે. જે કૂતરો ચોરને જોઈને ભસે છે, બીજો કૂતરો ભસનારને સાંભળીને ભસે છે, બે સરખું ભસે છે તો પણ ભસવા ભસવામાં એ છે. જુએ છે નજર સામે, પ્રત્યક્ષ જુએ છે ચોરને અને જગાડવા માટે ઘૂસે છે. બીજા કૂતરાને ખબર પડી કે કઈક એને પેલો જે ભસે છે કઈક જોઈને ભસે છે, માટે હું એવો જ ભસું, બીજા જાગી જાય. પણ એને એટલો પાવર આવે ખરો, ચોર ને જોઈ ને પાવર આવે બસવાનો, એટલો પાવર નો સ્વરૂપ સન્મુખ ની નિરાકુળતા છે, પરિતોષ પણ મુક્ત પણ જ્ઞાન દશાને પ્રદર્શિત કરે છે. સ્વરૂપ સુખ ની નિરાકુરતા છે, સન્મુખ ની સ્વરૂપ સુખ ની નિરાકુરતા છે. પોતાનું જે નિરાકુર સુખ છે એને લઈને એને તૃપ્તિ થાય છે. શું થાય છે? તૃપ્તિ થાય છે. એને પરિતોષપણું કીધું છે, તોષપણ એટલે તૃપ્ત થવું. તોષપણામાંથી પછી સંતોષ શબ્દ આવ્યો છે. સંતોષ શબ્દ વિશેષણ આવ્યો, વિશેષ તોષ તે સંતોષ, મૂળ શબ્દ તોષ છે. મા રોષ મા તોષ, તુષ્માસ ભિન્ન એમાંથી છે. એ પરિતોષપણું મુક્તપણું, જ્ઞાનીનું મુક્તપણું છે, અપ્રતિબંધપણું છે, તે તેની જ્ઞાન દશાને પ્રદર્શિત કરે છે. બાકી તો મુખ્ય ગૌણતા પ્રકરણ અનુસાર થવા છતાં સંતુલન ગુમ્યા વિના અનેકાંતિક વલણ યુક્ત પણ માત્ર જ્ઞાન દશામાં જ હોય શકે છે, વર્તી શકે છે, બીજી રીતે આવી શકે નહીં. જે માણસ તેમાં એક્સપર્ટ થઈને કામ કરે એનો અજાયનો હોય, ગમે એટલું કરવા જાય તો મુખ્ય ગૌણ પ્રકરણ અનુસાર થવા છતાં અને પ્રસંગ અનુસાર થવા છતાં. દાખલો લઈએ, સુગાનીજી કલકત્તામાં હતા ત્યારે ગુરુદેવના સત્સંગને બહુ ઈચ્છતા હતા, અને ક્યારેક એમને યોગનું દુઃખ લાગીને આંસુ પણ આવતા હતા. પણ સ્વામી જણાવે એટલે ભાઈ ભાઈ બધા ફરે એવી રીતે નહોતા ફરતા. એક દિવસ સાંજે જેવા પછી મેં કીધું ગુરુદેવ બાર પાટ ઉપર બેસે છે, ચાલો ત્યાં શું બેસવું છે. હા ચાલો જઈએ ત્યાં, આપણે આપ જઈએ. મેને તો ગુરુદેવ કો અહીંયા બિઠા દિયા હે, હું તો શું છે કેમનો ધ્યાન નો ટાઈમ હતો. જેમાં પછી ત્યાં સુધી તત્વ ચર્ચા નો રાત નો ટાઈમ ન થઈ જાય, ગુરુદેવ નો ચર્ચા નો ત્યાં સુધી ધ્યાનમાં રૂમ બંધ કરીને બેસ્ટ હતા. પ્રકરણ અનુસાર મુખ્ય ગૌણ પ્રસંગ કયો, પ્રકરણ કયો, એક જ વાત છે. એમનું અનેકાંતિક વલણ કે છે, એમાં સંતુલન ગુમાવતા નથી, અનેકાંતિક વલણ હોય છે. પરિણમનનું વલણ અનેકાંતિક હોય છે, એ જ્ઞાન દશામાં હોય છે. તો સમગ્રપણે એમનું જો નાનીપણું ઓળખાયું હોય તો શંકા ન પડે, નહીં તો શંકા પડે. એ ધ્યાનમાં બેસવું તો ગુરુદેવ પાસે બેસવું, ગુરુદેવ પાસે બેસવાનો ચાન્સ મળતો હોય તો ધ્યાન મૂકી દેવું. શંકા તો ધ્યાન કરવાનું છે. શંકા પડે બધું બધા ન લાગવું પડે. બેન શ્રી રોજ પૂજા કરે, જ્યાં સુધી થાળી માં અર્ઘ હોય ત્યાં સુધી ચડાવે, એમને મૂકીને ઉભા ન થાય. બે અર્ઘ વધારે ચડાવે, ઓછો ન થાય, કેમ કે બધા બધા એમ મૂકી જાય ને, અર્ઘ હરખો મૂકે, એમાં ઓછો ન મૂકે, થાળી છલકતી હોય બધો અર્ઘ ચડાવી દે. અને ગુરુદેવ ભાગ્યે જ પૂજામાં બે પૂજા કરે, અર્ઘ આપે તો અર્ઘ ચડાવે, નો અર્ઘ આપે તો એમને દર્શન કરીને બહાર નીકળી જાય. સમગ્ર પણ જ્ઞાની પણ જાય નું હોય તો અનેકાંતિક યુક્ત વલણ છે, અનેકાંતિક વલણ છે. બારમો અલૌકિક સરળતા યુક્ત વ્યવહાર, એ વ્યવહાર ની વાત છે. તેરમો સમ્યક જ્ઞાન ની મધ્યસ્થતા ને લીધે નિષ્પક્ષપણો, ઇષ્ટ અનિષ્ટપણા ની બુદ્ધિ નો અભાવ, સમતોલપણો, સમતોલપણું એ પ્રકાર એમના પરિણામમાં હોય છે. સમ્ય જ્ઞાન ની મધ્યસ્થતા ને લીધે નિષ્પક્ષપણું એમ નથી કે આ આગળ લીધો છે એટલે એનો દોષ જોવામાં પક્ષ થાય એમને, નિષ્પક્ષ મને નિષ્પક્ષ પણ પક્ષપાત ન થાય. કેમ કે જ્ઞાન મધ્યસ્થ છે. એવું જેને કદી, તેથી મારો છે એવું કદી જેને જોયું નથી. ઇષ્ટનિષ્ઠપણાની બુદ્ધિ નો અભાવ, એવો અભિપ્રાય નથી. એમ કે આમાં નહીં ફાવે, પણ ઇષ્ટનિષ્ઠપણા નો બુદ્ધિ નથી એમાં. સમતોલપણો અથવા સમપણો, તુલના કરવામાં બરાબર તુલના કરે, વજન ઓછું વધતું ન હોય. સમપણો એટલે વિતરાકપણો એ પ્રકાર હોય છે. તેર છે એમાં, હજી બાકી રહેશે, નવ બાકી છે. આમાં આત્માર્થ ઉપદેશકોનો કીધું છે, અપૂર્વતા લીધી છે, બે વાત આમાં અને રહી ગઈ. ત્રણ પોઈન્ટ કવર થઈ ગયા, બે રહી ગયા છે.
પ્રભુએ આ આનંદ કી તરવારવ હે ઉપકાર અમાં જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે બદનમુ શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ